તારીખ 5/7/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 970 અને 971 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 579
આત્માની શ્રદ્ધામાં સાતમી શ્રદ્ધા આવી જાય છે. સાત તત્વની શ્રદ્ધા સમ્યક દર્શન છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તેનો સંક્ષેપ એક ન્યાય એવો પણ છે કે આત્માની શ્રદ્ધામાં સાતેની શ્રદ્ધા આવી જાય છે. સાતમી શ્રદ્ધા એ તો સાતેના જ્ઞાનપૂર્વક સાતે ભાવમાં આમ જ છે, આ ભાવ આમ જ છે અને બીજી રીતે નથી, બીજા પ્રકારે નથી એવી જે પ્રતીતિ એને સાતમી શ્રદ્ધા કહી છે. નિશ્ચય શ્રદ્ધાના પરિણમને સંબંધ છે ત્યાં સુધી શ્રદ્ધાનો વિષય તો એકલો શુદ્ધાત્મા છે. એ શ્રદ્ધાનું શ્રદ્ધા પ્રધાન કથન છે અને નવતત્વની શ્રદ્ધા, ભૂતાર્થને આશ્રય નવની શ્રદ્ધા, તે સમ્યક દર્શન છે. એ જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન છે. કેમ કે જ્ઞાનમાં એવા નવ પ્રકાર થાય છે, શ્રદ્ધામાં તો ભેદ પડતા નથી. નવના ભેદ શ્રદ્ધામાં પડતા નથી. શ્રદ્ધા તો ભેદપણે પોતાના વિષયને શ્રદ્ધે છે, તો એનો વિષય તો એકલો શુદ્ધાત્મા જ છે. એક શુદ્ધાત્માને શ્રદ્ધાએ સ્વીકારવાનું કાર્ય કર્યું, ત્યાર પછી એ શ્રદ્ધા વર્તમાન અવસ્થા અને વર્તમાન અવસ્થાના નિમિત્તો એ બાજુથી શ્રદ્ધાનું વલણ ફરી ગયું છે, એ કોઈ શ્રદ્ધાનો વિષય નથી. ખરેખર તો શ્રદ્ધા આ રીતે કાર્ય કરે છે, પણ એ શ્રદ્ધા એ રીતે સમજાતી નથી. એ રીતે શ્રદ્ધાનો વિષય અને શ્રદ્ધા ખ્યાલમાં આવતા નથી. એટલે ભૂતાર્થને આશરે નવતત્વનું શ્રદ્ધાન કહીને આશરણની અપેક્ષાએ હે ઉપાદેયપણું પણ એમાં નિરૂપણ કરીને, જ્ઞાનની અપેક્ષાએ નવે તત્વના ભિન્ન ભિન્ન ભાવોને સમજીને શ્રદ્ધા એકલા શુદ્ધાત્માને જ ગ્રહે ત્યારે એને સમ્યક શ્રદ્ધાન થયું એમ કહેવામાં આવે છે. એટલે આત્માની શ્રદ્ધા થઈ, જેને આત્માની શ્રદ્ધા થઈ તેને સાતે તત્વની શ્રદ્ધા ગણવામાં આવે છે. જેમ કે તિર્યંચને, તિર્યંચને એવા સાત તત્વના ભેદો વિચારમાં આવતા નથી કે એનું નામ આવડતું નથી, કે એ પદ્ધતિસર એને સમજવાનો કોઈ અવસર નથી, પ્રસંગ નથી. તેમ છતાં એ રાગાદી ભાવને જ્ઞાન ભાવ જાણતા નથી, સ્વભાવને વિભાવ જાણતા નથી ને વિભાવને સ્વભાવ જાણતા નથી. બે જે ભિન્ન જાતિના ભાવો છે એને ભિન્ન ભિન્નપણે જાણે છે. સ્વભાવમાં પોતારૂપણું, વિભાવમાં પોતે નહીં એવું પણ પોતાનું અસ્તિત્વ છે એને સ્વભાવમાં જ ગ્રહે છે. શ્રદ્ધા એ કરીને વિભાવમાં પોતાના અસ્તિત્વને ગ્રહતા નથી, જોતા નથી અને એમ થતાં એને વિભાવની ઉપાદેયતા આવતી નથી. વિભાવમાં દુઃખ હોવાથી ત્યાંથી ખસવાનું વલણ રહ્યા કરે છે અને સ્વભાવના સુખમાં ઠરવાનું વલણ એને રહ્યા કરે છે. એ પ્રકારે હે ઉપાદેયપણું પણ યથાર્થપણે તેને આવે છે. સંક્ષિપ્ત જ્ઞાન પણ એનું સ્વભાવ વિભાવનું સંક્ષિપ્ત જ્ઞાન છે, એ પણ એને યથાર્થ હોય છે. અને શ્રદ્ધાયુ જ્ઞાને કરીને એને નિજ અસ્તિત્વનું ગ્રહણ પણ અંતર્મુખ થઈને બરાબર થાય છે. તો એને એમ કહ્યું કે આત્માની શ્રદ્ધામાં સાતેની શ્રદ્ધા એને આવી ગઈ, એમ એને માટે કહ્યું. એ પ્રકારે સાતેની શ્રદ્ધા આવી જાય છે. એક આત્માની શ્રદ્ધામાં સાતેની શ્રદ્ધા એને આવી ગઈ. પણ કોઈ છળ પકડે, છળ તો કોઈ પણ સ્તરના સિદ્ધાંતથી, ચાહે વ્યવહારનીના સિદ્ધાંતો હોય કે નિશ્ચયના સંબંધિત સિદ્ધાંતો હોય, પણ કોઈ પણ સિદ્ધાંતથી છળ ગ્રહણ કરી શકાય છે, છળ પકડી શકાય છે. અથવા અયોગ્ય જીવ, અપાત્ર જીવ છળ ગ્રહણ કરે છે, છળથી સિદ્ધાંતને ગ્રહણ કરે છે. ભાઈ આત્મા પરનું કરી શકતો નથી, તો આપણે ચોરી કરી હોય તો આત્મા ક્યાં ચોરી કરે છે? કોઈનું કઈ લઈ તો જઈ શકાતું જ નથી. એવી રીતે વ્યવહાર ન્યાય નીતિમાં પણ કોઈ એમ કહે કે ભાઈ તમને મારાથી નુકસાન થઈ ગયું, તો તમને નુકસાન થવાનું છે, તે થઈ ગયું, તમે મારા ઉપર દોષ દોશો, પણ હું તો નિમિત્ત માત્ર છું. એમ કરીને પોતાનો નુકસાન કરવાનો ઈરાદો હોય તો પણ ગમે તે રીતે સિદ્ધાંતને પકડીને છળ ગ્રહણ કરે, એ તો કોઈ પણ વાતને અનર્થ ઘટનમાં ટ્વિસ્ટ કરી દેવી, એનું નામ છળ છે. કોઈ પણ મુદ્દાને એવી રીતે ટ્વિસ્ટ કરવો કે જેમાં પોતાની ઊંધી રૂચિ, ઊંધું જ્ઞાન ને ઊંધું આચરણ પણ પોષાય, એને છળ ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. તો કહે છે કે એક આત્માની શ્રદ્ધામાં સાતમી શ્રદ્ધા આવી જાય છે, એવું પણ શાસ્ત્ર વચન છે. એક ન્યાયે એ વાત પણ બરાબર છે, કેમ કે આત્માની શ્રદ્ધા એ જ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો વિષય તો એક શુદ્ધાત્મા જ છે ખરેખર. તો નવ તત્વ એ નવના ભેદ શ્રદ્ધાનો વિષય ખરેખર નથી, એ તો જ્ઞાનપૂર્વક સમજાવવામાં આવે છે શ્રદ્ધાનો વિષય. તો ત્યાંથી કોઈ છળ ગ્રહણ કરે કે અમારે હવે નવ તત્વની વાતની કાંઈ લાંબી લાંબી લપ કરવી નથી, અમે તો બસ એક આત્માની શ્રદ્ધામાં માનીએ છીએ ને, આત્માની અમને શ્રદ્ધા છે, અમને અમારા આત્માની શ્રદ્ધા છે. નવ તત્વની વાત અમે કાંઈ સમજીએ નહીં ને, અમારે સમજવા, અમે સમજવા માંગતા પણ નથી. આમ કોઈ છ ગ્રહણ કરીને નવતત્વ સંબંધિત વિષય મનુષ્ય પર્યાયમાં જે પદ્ધતિસર પ્રથમ સમજવામાં આવે છે અને સમજીને એની હે ઉપાદેયતાનો વિવેક વિચાર કરવામાં આવે છે અને પછી શુદ્ધાત્માનું સ્વરૂપ જાણીને એ બાજુ વળાય છે, એવી વાતનો કોઈ નિષેધ કરે તો એ છળ ગ્રહણ કરે છે.
બરાબર,
કઈ રીતે કરે છે એનો વિસ્તાર લેશે. પણ તે છળથી કોઈ સામાન્યપણે સ્વ પરને જાણી અથવા આત્માને જાણી કર્તકૃત્યપણું માને તો એ ભ્રમ છે. તે છળથી કોઈ સામાન્યપણે એટલે ઉપર ટપકે સ્વપરને જાણે, સ્વપરને સામાન્ય જાણે એટલે એના વિશેષ ઊંડાણમાં ન જાય, તાત્વિક રીતે એના ભાવને ન સ્પર્શે, સામાન્યપણે એટલે ઉપર ઉપરથી એ ઠીક છે આત્મા સ્વ છે, બાકી બધું પર છે, આ સ્વ પરનું બરાબર અમને ખ્યાલ આવી ગયો એટલે સ્વ પરનું ભેદ જ્ઞાનમાં આત્માની શ્રદ્ધા અમે તો કરવાનું માનીએ, અથવા સ્વ પર ને તો અમે જાણીએ કે સ્વ તે પર નથી, પર તે સ્વ નથી, જળ તે ચૈતન્ય નથી ને ચૈતન્ય તે જળ નથી. આ તો સાવ સાદી સીધી વાત છે કે જળમાં ચેતન નથી ને ચેતનમાં જળ પણ નથી. અને અમને તો અમારા આત્માની બરાબર શ્રદ્ધા છે, અમારો આત્મા જ્ઞાન સ્વભાવી છે, બસ અમને શ્રદ્ધા છે એમ. ખરેખર શુદ્ધાત્માનું શ્રદ્ધામાં ગ્રહણ થયા વિના પણ માત્ર ઉપર ટપકે આવા વિચારોથી જે કૃતકૃતપણું માને છે, સંતુષ્ટ થાય છે કે અમે અમારું કામ કરીએ છીએ, હવે અમારે કાંઈ લાંબા વિચારમાં જવું નથી, વિકલ્પ વધારવા નથી. શું કે છે, જ્યાં સ્વાધ્યાયનો અને આત્માને સમજવાનો પ્રસંગ હોય ત્યાં છળ એમ ગ્રહણ કરે કે અમારે હવે વિકલ્પ વધારવા નથી, અમારે તો આત્માનું શ્રદ્ધાન બરાબર થઈ ગયું છે, હવે તો અમે આત્મામાં એકાગ્ર થવાની વિચાર કરીએ છીએ, એનું ધ્યાન કરીએ છીએ આત્માને, વિચાર અમારે વિકલ્પ વધારવા નથી. શાસ્ત્ર વાંચીએ એટલે તો શાસ્ત્ર વાંચવાનું બંધ કરી દીધું, વિકલ્પ વધી જાય પાછા. શાસ્ત્રમાં એવું વાત કોઈ આવે કે ભાઈ જ્ઞાનના માર્ગમાં વિકલ્પ વધે એવી પરિસ્થિતિ થાય છે ખરી, જીવ જો નિર્વિકલ્પ પદાર્થને ઓળખીને સમજીને એના આકર્ષણ બાજુ ન વળે તો અનેક પ્રકારના વિકલ્પ તને વધશે એમ પણ કહે. શાસ્ત્રમાં તો બધી વાત, ચેતવણીની વાત પણ આવે, રસ્તે ચડવાની પણ વાત આવે ને રસ્તેથી ઉતરી જવાનું ક્યાં બને એની લાલ બત્તી પણ આવે. તો કે રસ્તેથી ઉતરી જઈએ, જે રસ્તેથી ઉતરીને નીચે પડી જઈએ એના કરતા એ રસ્તે જ ન જઈએ તો એમ કરીને પહેલેથી માંડી વાળે, એ તો રસ્તેથી ઉતરેલો જ છે, એને નવો ઉતરવાનો પ્રશ્ન રહેતો નથી. પણ કેટલાક છળ ગ્રહણ કરે છે પોતાના મતિ વિપર્યાસને લઈને, એ મતિ દોષ છે જીવનો, અનાદિનો એ મતિ દોષ છે. અને પોતાના હિતના મુદ્દાને ગ્રહણ કરવાને બદલે ઊંધો ચાલે છે, એ વક્રતા છે જીવની. વાત એમાંથી સિદ્ધિ લેવી જોઈએ કે આમાંથી હિત કેવી રીતે સધાય, નવતત્વના વિચારથી પણ હિત કેવી રીતે સધાય, અથવા કોઈ પણ સિદ્ધાંતમાં, ગમે તે વ્યવહારના સિદ્ધાંતો હોય કે નિશ્ચય નહીં સંબંધિત સિદ્ધાંતો હોય, પણ એમાં પોતાનું પ્રયોજન કઈ રીતે સધાય છે તે સરળ અને સીધી દ્રષ્ટિ છે. અને ક્યાંય પણ એમાંથી છળ ગ્રહણ કરે તે અસરળ અને વક્ર દ્રષ્ટિ છે. લોકો શું કરે છે કે પોતાના હિત હિતની વાત તો એને સૂઝતી નથી, પણ બીજા લોકોને આમ વાત કરવાથી આમ નુકસાન થશે ને આમ કરવાથી બીજાને આમ થશે ને આમ કરવાથી બીજાને આમ થઈ જશે એનો તમારે ખ્યાલ રાખવો જોઈએ. શું એમ કરીને એમાંથી હિત થવાનું જે કારણ પણ છે એને એ જોઈ શકતો નથી અને પોતાના મતિ દોષથી છળ પકડે છે. બીજી એવી રીતે એ છળ પકડે છે. જેમ કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, સર્વ પદાર્થો પોતપોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં પોતાના અસ્તિત્વને સમાપ્ત કરતા હોવાથી કોઈ પદાર્થ અન્ય પદાર્થનું કાંઈ કરી શકતો નથી. તો બીજાની દયા ન પાડવી કેવી રીતે પાડવી, દયાદાન કરવાનો પ્રશ્ન અમારે રહેતો નથી. પણ એ વાત ક્યાં, દયાદાનનું ત્યાં પ્રકરણ ચાલે છે, ત્યાં કાંઈ આચરણાનો યોગ ચાલતો નથી, અહીંયા દ્રવ્યાનો યોગ ચાલે છે ભાઈ. કે ભાઈ દ્રવ્યનું સ્વરૂપ શું છે, કે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી દરેક પદાર્થ પોતાની સીમામાં રહેલો છે, મર્યાદામાં રહેલો છે, એ મર્યાદા અને ઉલ્લંઘન કોઈ કરી શકતો નથી. પણ અમે દયા પાડીએ છીએ એનું શું કે એનું એની એની તને કહેશું, પણ પેલા આ વાત તો સમજતો. જો તમે આવું કહેશો તો દયા પાડતા લોકો બંધ થઈ જશે, દાન દેતા લોકો બંધ થઈ જશે. આવી રીતે પોતે છળ પકડે છે અને સમાજ ઉપર ચડાવે છે કે સમાજને આમ નુકસાન થશે, આવી ગડબડ ચાલે છે. એ બધા સિદ્ધાંતથી છળ ગ્રહણ કરનારા જીવો છે, અથવા અસરળ પરિણતિ વાળા અને વક્ર દ્રષ્ટિ વાળા જીવો છે, એની વક્રતાથી એને પોતાને નુકસાન છે. સિદ્ધાંતો સિદ્ધાંતપણે કાયમ રહેવાનો છે, એનાથી કઈ બદલવાનો નથી. તેથી છળથી કોઈ સામાન્યપણે સ્વપરને જાણી અથવા આત્માને જાણી કૃતકૃત્ય પણ માને તો એ ભ્રમ છે. એનો એ ભ્રમ છે કે મેં આત્માની શ્રદ્ધા કરી છે, એનો એ ભ્રમ છે કે હું સ્વપરને જાણું છું, એનો ભ્રમ થઈ ગયો છે. ખરેખર એને કાંઈ ઠેકાણું નથી. પાંચમી ગાથામાં સમીસારમાં કુંકુંડાચાર્ય દેવે મૂળ સૂત્રમાં આ વાતની ચેતવણી આપી છે કે હું એકત્વ વિભક્ત આત્માને કહીશ મારા નિજ વૈભવથી, એટલે મારી ઉત્પન્ન સંપ્રાપ્ત જે વિતરાગતા અને નિર્દોષતા અને પવિત્રતા છે, એ પવિત્રતાના આધારે અને નિશ્ચયથી મારા શુદ્ધાત્માના આધારે એને લક્ષ્યમાં રાખીને હું શુદ્ધાત્માને કહીશ. પણ એમાં તું ક્યાંય છળ ગ્રહણ કરીશ નહીં. આ ચેતવણી એમને આપ્યો ગ્રહ દોષ છલના યદી. કદાચ ક્યાંય વ્યાકરણમાં ફેર થાય, અથવા તને ક્યાંય એમ લાગે કે આમ કરતા આમ ઊંધું થશે, તો એવો છળ ક્યાંય પકડીશ નહીં. એ ત્યાં એટલું જ કહેવું છે કે મારો જે કહેવા ધારેલો વિષય અને કહેવાનો જે હેતુ છે એને જ તું ગ્રહણ કરજે. કહેવા ધારેલો વિષય એવો જે એકત્વ વિભક્ત શુદ્ધાત્મા અને કહેવાનો હેતુ એવી જે વિતરાગતાની પ્રાપ્તિનો હેતુ, આ સિવાય બીજી વાત તું ધ્યાન ઉપર લઈશ નહીં, લક્ષ ઉપર લઈશ નહીં, નહીતર તમે છળનું ગ્રહણ થશે. એ વાત એમણે પાંચમી ગાથામાં કરી છે. સમયસારની ટીકા કરવામાં ઉપોદઘાતમાં ઘણી ઘણી વાતો કરી છે. પુણ્ય પાપ દયા દાન આદિ વિકાર હે છે એ જાણ્યા વિના આત્માનું જ્ઞાન સાચું થતું નથી. શું કહે છે કે મનુષ્ય પર્યાયમાં જ્યાં વિશેષપણે વિચાર કરવાની શક્તિ રહી છે મનુષ્ય પ્રાણીને, ત્યાં એને અનેક પ્રકારના વિષયો જ્ઞાન ગોચર થાય છે. એના માનસપટ ઉપર અનેક પ્રકારની વાતો આવે છે ત્યારે એને શું હેય છે અને શું ઉપાદેય છે, દોષના પ્રકાર કેવા કેવા હોય અને ગુણ કોને કહેવાય, અથવા મારે મને દુઃખ થાય છે તો એ દુઃખ થવાના કારણો અને દુઃખરૂપ ભાવો કેવા કેવા પ્રકારે શાશા કારણે થાય છે, એ વગેરે વાત એને વિચારમાં અવશ્ય લેવી જોઈએ. પાછો જે જીવ એમ કહે કે અમારે બહુ તત્વજ્ઞાનની લાંબી વાઘજાળમાં જવું નથી, વિસ્તારમાં જવું નથી, અમે તો આત્માની શ્રદ્ધામાં અને સ્વપરના ભેદ વિજ્ઞાનમાં માનીએ, એ પાછો એને પોતાના બાહ્ય ઉદયના પ્રસંગોમાં જ્યાં એને ઠીક અઠીકપણું લાગતું હોય ત્યાં એટલી ચીકાશ કરતો જોવામાં આવે કે એની ચીકણાઈનો જાણે પાર નથી. ત્યાં એને વિકલ્પ વત્તા હોય એવું કઈ લાગતું નથી, ત્યાં એને વિકલ્પ વધી જાય છે એવું કઈ લાગતું નથી, અને ત્યાં એને એ બધી લાંબી લપ નથી દેખાતી, ત્યાં તો એ બરાબર એકાકાર થઈને ઘણા ચિકાશવા પરિણામની પરંપરામાં પરિણમે છે. જ્યાં એને હે ઉપાદેયના ભેદ ભિન્ન બધા ભેદથી અનેક ભેદોથી ભંગોથી સમજાવવાની વાત આવે છે, ત્યાં એમ કહે છે કે મને આ બધું લાંબુ કાંઈ મને ન જોઈએ, મને તો ટૂંકો આત્માનું શ્રદ્ધાન કરવાની વાત કરો, બસ હું તો આત્માની શ્રદ્ધા કરું એટલે બસ સમ્યક દર્શન થઈ જાય એટલે બસ. એને એમ કહે છે કે તને તત્વજ્ઞાનની અરુચિ છે, જેટલી તને ઉદયના પ્રસંગોની રુચિ છે એની સામે તને તત્વજ્ઞાનની અરુચિ થઈ છે, એટલે તું એ સિદ્ધાંતનો છળ ગ્રહણ કરે છો અને ભ્રમણા સેવે છો કે બસ આ રીતે શ્રદ્ધા આત્માની કરીએ એટલે બસ પછી વાંધો નથી. એ તો આપણે બરાબર આત્માની શ્રદ્ધા રાખીએ છીએ, બીજાની શ્રદ્ધા રાખતા નથી. એ છળ ગ્રહણ કરે છે. એને પુણ્ય પાપ દયા દાન આદિ વિકાર હે છે એ જાણ્યા વિના આત્માનું જ્ઞાન સાચું થતું નથી. જ્ઞાન પ્રધાન વાત છે ને આ, કારણ કે શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક થાય છે, જ્ઞાનપૂર્વક નવતત્વના જ્ઞાનપૂર્વક ભૂતાર્થનો આશ્રય કરે ત્યારે એને શ્રદ્ધા થાય છે. તો જે એનો પૂર્વક્રમ છે એનો જ નિષેધ કરી નાખે કે ના મારે તો એ રસ્તે જવું નથી, તો એ પણ એને આત્માનું જ્ઞાન સાચું થતું નથી. અથવા પુણ્ય પાપ દયા દાન આદિ વિકાર સ્થૂળ ભાવો છે, તે સ્થૂળ પરિણામોને યથાસ્થાનમાં સમજે નહીં એટલે એનું હેય પણ સમજે નહીં, અને સૂક્ષ્મ એવો આત્મ સ્વભાવનું એ જ્ઞાન કરે એ વાત પણ બરાબર નથી. સ્થૂળ ભાવો તો એના ખ્યાલ બહાર જાય અને સૂક્ષ્મ ભાવોને એ ગ્રહણ કરવાની વાત કરે તો એવું પણ બનતું નથી. અથવા કેટલાકને દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષના વિષયમાં વિવેક ન હોય અને એમ કહે કે અમે તો તત્વજ્ઞાનનો વિષય સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વજ્ઞાનનો વિષય સમજવા વાળા છીએ તો એ પણ બધા ભ્રમણામાં રાચે છે. ગુરુદેવે એક બોલમાં એ વાત લીધી છે કે હજી તો તને 5 રૂપિયા દેવાની તેવડ નથી, તારી શક્તિ 5 રૂપિયા દેવામાં તો છે નહીં, અને લાખોના દાનની તો તું વાત કરે છો. 5 રૂપિયા પહોંચતો નથી ને લાખો દેવાની તો વાત કરે છો, એમ દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિમાં તારું કોઈ ઠેકાણું નથી, અને આત્માનો સ્વભાવ આવો ને આત્માનો સ્વભાવ આવો, આત્મા ઘણો સૂક્ષ્મ છે, ફલાણું આમ છે, નિપુણ આમ છે, ભાઈ રહેવા દે તો એ તારું ગુતું નથી. એ વિષયમાં એ 5 રૂપિયાની પહોંચ નથી ને લાખો દેવાની વાત છે, એવી જે પરિસ્થિતિ છે એ પણ તત્વજ્ઞાનના વિષયમાં ભ્રમણાનું સર્જન કરનારી છે. એટલે એને ચેતાવ્યા છે કે ભાઈ પહેલા મનુષ્ય પ્રાણીને તો સ્થૂળ ભાવોનો વિવેક કરવાની શક્તિ નથી, એને સૂક્ષ્મ ભાવનો વિવેક ક્યાંથી થશે? જેની એટલી નજર ચોખ્ખી નથી, જેનું જ્ઞાન એટલું ચોખ્ખું નથી કે સ્થૂળ ભાવોનો વિવેક કરે, એ સૂક્ષ્મ ભાવોનું ગ્રહણ કરવાનો વિવેક ક્યાંથી કરશે? એ પ્રશ્ન એમને એને માટે રહેતો નથી. તર્ક કરી શકાય છે પણ આ તો આત્માને સૂક્ષ્મ કરે જ છે એનું શું, બીજાને પણ એમ લાગે કે ના ના બહુ સૂક્ષ્મ વિષયની વાત કરે છે, એ બધી ધારણાની વાત છે, અનુમાનની વાત છે કે જે અનુમાનની સાથે અને ધારણા સાથે વિપર્યાસ પણ સાથે સાથે જ કામ કરતો હોય છે. અને તેથી શ્વેતાંબરમાં તો 45 આગમ થયા તો હજારો શ્લોકો રચના કરી શકે ને. તો એ વખતે જે ધારણામાં રહી ગઈ એવી ઘણી વાતો આવી છે, ન આવી હોય એવું કઈ ન બને. અનેક વિધ પ્રકારે ધારણાની વાતો તો આવી હોય, પણ પછી સ્થૂળ ભૂલ થયા વિના રે નહીં દેવગુરુ શાસ્ત્રની. એ સ્થૂળ ભૂલ થયા વિના રે નહીં. એ નિયમ છે કે ભલે એ રીતે તત્વજ્ઞાનના વિષયમાં પોતાને આગળ વધેલા જીવો એમ માનતા હોય કે આપણને પણ તત્વજ્ઞાનની પ્રાપ્તિ છે, એનો સ્થૂળમાં સ્થૂળ છબડો બહાર આવ્યા વિના રે નહીં. આ નિયમ બધવા છે વેદાંતમાં. તત્વજ્ઞાન ઘણું સક્ષમ કાયતું છે. ઉપનિષદના વિભાગમાં તમે જાઓ તો એક પરમ બ્રહ્મને પકડીને ઘણી વાતો લખી છે કે જેના કેટલાક શબ્દો પારિભાષિક શબ્દો અને કેટલાક ન્યાયો જૈન દર્શનમાં સિદ્ધાંતના કોઈ વિભાગ સાથે મેળ ખાતા દેખાય તમને. અને એ વેદાંતી એમ કહે કે અમારું તમારું મૂળમાં તો એક જ છે એમ પણ કહી દે. એ તમે કયો છો એવું જ અમારામાં આવે છે. પણ કહે છે કે એમાં પણ સ્થૂળ છબડા કેટલા છે એનો તે એનો તમને ખ્યાલ નથી. દેવના સ્વરૂપમાં વિપરીતતા છે. સિતાંબરમાં એ થઈ ગયું, દેવના સ્વરૂપમાં વિપરીતતા આવી ગઈ કે ના આવી ગઈ. સળંગે તો સંકલન રહેવી જોઈએ એની જે શૃંખલા છે, એટલે કોઈ આપણા અભ્યાસી મુમુક્ષુની ક્યાંક તત્વજ્ઞાનમાં ભૂલ થતી ત્યારે ગુરુદેવ એવું કહેતા કે સત્સમાગમ હોય એનો ઘણો ફેર પડે. શું કહેતા?
સત્સમાગમ
હોય આનો પરિચય ઓછો છે એટલે ક્યાંક આવી ભૂલ થઈ જાય છે. શું કહે? એ ભાષા વાપરતા, આનો એટલો પરિચય નહીં એટલે આવી ભૂલ થઈ જાય એમ કે એમ કહેતા. પરિચય તો કરતા હોય પણ જેટલો કરવો જોઈએ અને જે સૂક્ષ્મ દ્રષ્ટિથી કરવો જોઈએ, જે પ્રકારે કરવો જોઈએ અને જેટલો કરવો જોઈએ ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં એ નથી એમ કેમ છે એવો વિષય. કેમ કે ભૂલવાના હજારો ઠેકાણા છે અને સત્સમાગમનો કોઈ વિશેષ લાભદાયક દૃષ્ટિકોણ હોય તો આ એક જ છે કે જીવ ક્યાંય ને ક્યાંય પોતાની ભૂલ થતી સમજી લે છે. જેનું અંતરશોધનપણું છે એવો જીવ તો સત્સમાગમમાં ક્યાંય ને ક્યાંય પોતાની ભૂલ થાય એનો એને ખ્યાલ આવી જાય છે. આ આપણા માટે મુદ્દાની અને કામની પ્રયોજનની વાત આવી ગઈ ને અહીંયા આપણે ફેર પડી જાય છે. ઠીક આ વાત આપણા માટે જ આજે અહીંયા આવી ગઈ છે એમ એને લાગે કે આ વાત મારા માટે આજે બરાબર નીકળી ગઈ એમ એને લાગે. કેમ કે એનો ખ્યાલ છે કે ક્યાંય આ વાત ચાલે છે એમાં મારે ક્યાં ફેર પડે છે, ટેલી કરતો જાય છે. સાંભળવા ખાતર સાંભળવું એમ નથી, માત્ર સાંભળવા ખાતર સાંભળવું એમ નથી, પણ પોતાના પ્રયોજનને લક્ષમાં રાખીને પ્રયોજનની સિદ્ધિ અર્થે જે કાંઈ શ્રવણ થાય છે એનો ઉપયોગ કેવી રીતે કરવો. પાત્ર જીવ તો જે જે વાત સાંભળે છે અને પોતાના પ્રયોગમાં મૂકવા જેવી લાગે છે એમાંથી સાંભળે છે એમાંથી પ્રયોગ જ આદરે છે, તો આ એની વર્તમાન પાત્રતાની નિશાની છે.
રોજનો મહાવરો હોય
તો મહાવરો હોય એટલે શું કે પરિચય એ રીતે કરે કે અસ્થિથી અને નાસ્તિથી પોતે સ્પષ્ટ પોતાના પ્રયોજનમાં રહે, ક્યાંય પણ એને ગોથું ખાવાનો પ્રસંગ ન આવે, એની સાવધાની એને બરાબર આવે છે. એટલા માટે સત્પુરુષના વચનો શાસ્ત્ર આદિનો પરિચય રાખે છે. સારું છે, તો એ પરિચય છે, એ પરિચય છે. વાંચનમાં તો વિશેષ ફાયદો એ છે કે વિચારોની આપ લે થાય, ચર્ચા વિચારણા થાય. એમ નથી, આપણે ત્યાં કાંઈ એવો પ્રતિબંધ નથી કે ભાઈ કહેનાર કીધે રાખે ને સાંભળનારે સાંભળે રાખવું ને વચમાં કાંઈ બોલવું નહીં, એવું કાંઈ નથી. પૂરી છૂટથી વચ્ચે બોલવાની પૂરી છૂટ છે. આપણે કાંઈ એવી રીતે એમ નથી કે વચ્ચે કોઈ પૂછે એટલે વિચારો ચાલતા હોય એમાં ડિસ્ટર્બ થઈ જાય છે, એવું કાંઈ નથી. બરાબર આપણે આવકારીએ છીએ અને જે કાંઈ જેને જે પૂછવું હોય પૂછવાની બને ત્યાં સુધી ચાલતા વિષયને જો અનુસરીને પ્રશ્નો કરવામાં આવે તો ચાલતો વિષય વધારે ચોખ્ખો થાય. જો ચાલતો વિષય છોડીને પ્રશ્નો કે તર્કો કરવામાં આવે તો ચાલતો વિષય ચાલે નહીં ને વિષયાન સ્વાધ્યાય ન કરવો હોય તો શાસ્ત્ર સામે રાખવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. તો પછી એમને એકલી ચર્ચા જ કરી દેવી જોઈએ. તો વક્તાને પણ એ પ્રતિબંધ છે, એ ડિસિપ્લિનનો નિયમ જાળવવાનો છે કે જે શાસ્ત્ર અને શાસ્ત્રનો જે વિષય સામે હોય એ વિષયને અનુસરીને એને વક્તવ્ય આપવું અને વિષયાંતર ન થાય તેનો ખ્યાલ રાખવો. આટલું તો ડિસિપ્લિન તો વક્તાને જાળવવાનો છે. એ તો પછી કોઈ ઠઠા મશ્કરીમાં ચડી જતા હોય છે. એકલો મનોરંજનનો કલાક બનાવે અને વારંવાર ઠઠા મશ્કરી હસવું એવું હાસ્યનું સ્થાન બનાવી દે તો એ તો જે ગંભીર ને પરમ ગંભીર વિષય છે એ વિષયની ગંભીરતા છૂટી જાય. જ્ઞાનની ગંભીરતા ન રહે તો એમાંથી કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, પણ અનેક દોષો એમાંથી ઉત્પન્ન થઈ જાય. શું કહેવું છે કે વિકાર એ છે એમ તો બધા સ્વીકારે કે વિકાર માત્ર એ છે, પણ એ વિકારમાં શું શું આવે છે કે પાપના પરિણામ તો ચોખ્ખા વિકાર છે, નિર્વિવાદ વિષય છે, પણ પુણ્યના પરિણામ દયાદાન આદિ પરિણામ પણ વિકાર છે. એ વાત એના એ પરિણામ ચાલે ત્યારે એને પરિણામમાં જ સમજાવી. માત્ર શાસ્ત્રના કથનથી હા પાડે એમ નહીં કે તો શાસ્ત્ર આજ્ઞા છે એમ નહીં, પોતાના પરિણામ ચાલે ત્યારે પણ એને એ વાત દેખાવી જોઈએ. એ ભાવ એને સમજાવવો જોઈએ કે આ હે બુદ્ધિએ ઉત્પન્ન થાય છે કે ઉપાધિ બુદ્ધિએ ઉત્પન્ન થાય છે. જો જ્ઞાનીને મોક્ષ માર્ગીને ધર્મીને હે બુદ્ધિએ પુણ્ય પરિણામ થાય છે તે પુણ્યાનું બંધી પુણ્ય છે, ઉપાદે બુદ્ધિ એ થાય તો પાપાનું બંધી પુણ્ય છે, એટલો તો ફરક ચોખ્ખો છે. એમાં તો મારે પણ એ રસ્તે જવું છે તો મારા પરિણામ પણ પુણ્યના ઉપાદે બુદ્ધિ એ હોવા ઘટે નહીં. અને ઉપાદે બુદ્ધિ એ પરિણામ ન હોવા જોઈએ તો ઓછામાં ઓછું એ પરિણામ થાય ત્યારે એની જે કિંમત ભૂતકાળમાં મેં આંકી રાખી છે એવી કિંમત મારે એની આંકવી જોઈએ. ઠીક છે, હજી આત્માના શુદ્ધ પરિણામ સુધી પહોંચાતું નથી તો આ પરિણામ તો વચ્ચે આવ્યા વિના રહેશે નહીં, પણ તેથી કાંઈ મારે સંતોષ પકડવા જેવું નથી કે તેથી કાંઈ મારે બહુ એની કિંમત આંકી લેવા જેવી નથી. એમ એને બુદ્ધિપૂર્વક પણ એની કિંમત તો ઉડાડી દેવી જોઈએ. થયા કરશે, કિંમત નહીં કરે એટલે નહીં થાય એમ નથી, પણ ફાયદો એ છે કે એમાં તને તીવ્ર રસે કરીને આગળ વધવાને બદલે ત્યાંથી પાછો વળીને શુદ્ધ પરિણામમાં આવવાનો એક અવકાશ ઉત્પન્ન થશે. અને નહીંતર એ જ દિશામાં ને એ જ ગતિમાં તું વધારે રસ લઈને પાપાનું બંધી ઉપાદેય બુદ્ધિથી પુણ્ય પરિણામ કરવા જતા પાપાનું બંધી પુણ્યને કરીશ, પણ પુણ્યનું બંધી પુણ્ય તો એમાં થશે નહીં. કેમ કે પુણ્ય પરિણામમાં જેને ઠીકપણું અનુભવ ગોચર થયું, પુણ્ય પરિણામ થયા ત્યારે એનો અનુભવ કર્યો કે આ મેં કર્યા અને એ ઠીક કર્યા, એવો જે અનુભવ કર્યો તે પુણ્યના ફળમાં ઠીકપણાનો અનુભવ કર્યા વિના રહી નહીં શકે. કેમ કે પુણ્યના ફળમાં બાહ્ય અનુકૂળતાઓ આવશે, બાહ્ય સાતા આદિ આવશે, અને ત્યાં પહેલા પાપાનું બંધી પુણ્યનો ઉદય છે એટલે એને વિકલ્પ થશે કે મને આવી અનુકૂળતા હોય તો સારું, અને એવી અનુકૂળતા આવશે આવશે ત્યારે વિકલ્પ થયો તો ત્યારે આ કુળતા વધી વધારે હોય છે. વિકલ્પ અનુસાર ઈચ્છા અનુસાર પદાર્થ પ્રાપ્તિના કાળમાં આ કુળતા ઘટે છે, ઈચ્છા ચાલી જાય છે એટલે એ મંદ કષાય. અને પેલો પુણ્યનો વખતે કરીએ તો મંદ કષાય, બે કષાયની મંદતા નો પ્રસંગ થઈ ગયો, ત્યાં એને ઠીકપણાનો અનુભવ કર્યો હતો તો અહીંયા ઠીકપણાનો અનુભવ કર્યા વિના રહેશે નહીં. જ્યાં અહીંયા ઠીકપણાનો અનુભવ કર્યો એટલે પાપ બાંધ્યું પાછું, એ પુણ્યનું પાપાનું બંધી પુણ્ય થઈ ગયું. કેમ એ પાપાનું બંધી પુણ્ય થઈ ગયું? કે ત્યાં એને પાપનો અનુબંધ પડ્યા વિના રે નહીં, પુણ્યનો ભોગવતો થાય અને પાપનો અનુબંધ થાય. એટલે એ વિકાર એ છે, એ જાણ્યા વિના આત્માનું જ્ઞાન સાચું થતું નથી. અથવા એવો સ્થૂળ વિવેક પણ જેને ન હોય, પુણ્યનો પણ જેને આદર હોય, વિકારનો પણ જેને આદર હોય, એને અવિકારી તત્વનો આદર હોય એમ બનતો નથી. એક કણનો પણ આદર હોય, કેમ કે જાતિ અપેક્ષા એ તો મલિનતાની જાતિને કોઈ ઈચ્છતો નથી. ઈચ્છે છે કોઈ? થોડું મેલું રહીએ શરીર એનો વાંધો આવે, ભલે આપણે નાઈ લઈએ પણ એમાં થોડું મેલું રહી જાય એનો કાંઈ વાંધો નહીં, એમ કોઈ ઈચ્છતો નથી. ઈચ્છે છે ઈરાદા પૂરો કે આ નાઈને તમે નીકળ્યા પણ આ મોઢે બધું ચોખ્ખું છે, કાદો વિડ્યો તો સરખું સાફ કર્યું નથી, કે થોડું રહી ગયું ને એનો કાંઈ વાંધો નહીં, થોડુંક છે ને ક્યાં જાજુ છે, તરત બરાબર ધોઈ નાખે છે. એમ તીવ્ર પરિણામ કશાય ન રહ્યા પણ હવે થોડા મંદ રહી ગયા તો એનો કાંઈ વાંધો નહીં એમ વિચારે છે, એ મલિનતાની જાતિને આવકારે છે, એનો આદર કરે છે. જે એનો આદર કરે છે એને અનાદિનો એનો પક્ષ છે એ છૂટ્યો નથી, અને એ આત્માનો અનાદરનો જે એનો પક્ષ છે એ પણ એનો છૂટ્યો નથી. એટલે એમ કહ્યું કે જે શુદ્ધ આત્માનો યથાર્થપણે આદર કરે છે તે અશુદ્ધતાનો અનાદર કર્યા વિના રહે નહીં, એ અશુદ્ધતાનો અનાદર કરે છે. એમ અસ્થિ નાસ્તિથી એ વાત ચોખ્ખી છે. એટલી આત્માની શ્રદ્ધા છે એમને, આત્માની શ્રદ્ધા છે, નવ તત્વની લપમાં અમારે ક્યાંય પડવું નથી. પણ આ તને પહેલા વિચાર આવવો જોઈએ કે વિકાર માત્ર એ છે, એવો તને પહેલા વિવેક આવવો જોઈએ. એનું ઠેકાણું નથી ને આત્માની શ્રદ્ધાની વાત લાવ્યો ક્યાંથી, કે એ વાત તારી બરાબર નથી. એ જાણ્યા વિના આત્માનું જ્ઞાન સાચું થતું નથી. બંધના ફળને હિતકર માને તે બંધને હિતકર માને છે. જોયું, જેને અનુકૂળતામાં ઠીકપણું થયું, હિત એટલે સુખ, હિતકર એટલે સુખકર, એ અર્થ કર્યો છે. રાજમલજીએ પહેલા કળશ નમઃ સમય સારા એ સ્વાનુભૂત્યા સકાશે, એ જે પહેલા શ્લોકની ટીકા કરી છે અમૃતચંદ્રાચાર્યની પહેલા કળશની, એમાં સાર શબ્દનો અર્થ કર્યો છે. નમઃ સમય સારાય, સમય સાર, સમય એટલે શુદ્ધાત્મા અને સાર એટલે ઉપાદે હિતકર એક શુદ્ધાત્મા છે. સારનો અર્થ કર્યો છે હિતકર, હિતકરનો અર્થ કર્યો છે સુખકર, એવો અર્થ કર્યો છે. તો અહીંયા કહે છે કે જે બંધના ફળને હિતકર માને છે એટલે પૂર્વે જે બંધ કર્યો, પૂર્વના જે વિકારી ભાવોથી ભલે પુણ્યાદિ વિકાર ભાવોથી જેને બંધ કર્યો એનું ફળ એવું અનુકૂળતા, શરીરમાં શાતા થઈ, બહારમાં નિર્ધનતા મૂટીને સધનતા થઈ, અનેક પ્રકારના બહારમાં માન કીર્તિ આબરૂને મોભો વિધા, અનેક પ્રકારે લોકોએ સત્તાના સૂત્રો સોંપ્યા કે ભાઈ તમે આ બધું સંભાળો, આ તમે તમને જેમ કહેશો એમ બધા કરશે, માટે તમે આ બધું હાથમાં રાખો, અનેક પદવીઓ આપી, એમાં જેને સુખ લાગ્યું એમ કહે છે. હિતકર એટલે એમાં જેને સુખનો અનુભવ થયો, આ બધું મને ઠીક થયું, વાહ કેવી સરસ અનુકૂળતા છે, બધું અનુકૂળ, ચારે કોઈ આપણને બધું અનુકૂળ થવા માંડ્યું છે, એવો કોઈ પુણ્યનો ઉદય છે. એક પ્રસંગ યાદ આવ્યો, ભાવનગરના એક મોટા શેઠિયાની સાથે બહાર જવાનું થયું, સબ બેઠા બેઠા એની ગાડીમાં વાત કરતા હતા, બહુ પરિચય નહોતો પણ નવો નવો પરિચય હતો એટલે પોતાની કથા કરતા હતા. આમ તો હું પહેલા બહુ સાધારણ હતો, પણ પછી કોઈ કોઈનો ઉદય થયો તો બધું અઢળક આવવા માંડ્યું, એ બધું તો ઠીક છે, હવે પૈસા તો આવી ગયા, પણ લોકોને કોને ખબર એવું શું છે આપણામાં, કાંઈક લોકો એમ કે ઉદ્ઘાટન તમે કરો, જ્યાં કાંઈક હોય તો ઉદ્ઘાટન માટે બોલાવે કે આપણને, આપણે વિચારે ન કર્યો હોય, શું તમારા હાથે અમારે શરૂઆત કરાવી છે. બહુ લોકોની ચાહના આપણા ઉપર, ગામની ઘણી ચાહના, આખું ગામ આપણને એમ કે આપણે બધાને પાછી કોઈને લગભગ તો બધાને કોઈને પાછા ન જવા દઈએ, કાંઈ ને કાંઈ મદદ પણ કરતા રહીએ છીએ, પણ કંઈ ખબર નથી પડતી એવું કંઈક છે મારામાં, શું કે એવું કંઈક મારામાં છે કે લોકો મને બધા આ રીતે બહુ આવકારે છે. હવે એને બીજી તો કાંઈ ખબર નથી, પૂર્વે કોઈ પાપાનું બંધી પુણ્ય બાંધ્યા છે, શું અને એ પુણ્યનો ઉદય છે, એટલે પૈસા આવ્યા, લોકો આદર સત્કારને માનથી જોવે, ઉદ્ઘાટન કરાવવા બોલાવે, એને વિચારે ન કર્યો હોય પણ એના પૂન જોર કરતા હોય તો ઓલાને ઘરે વિચાર આવે કે આપણે એને કયો ને, શું ગામમાં એ મોટા છે અને બધા એની પાસે કરાવે છે, આપણે પણ એને જ આમંત્રણ આપો, આને જોતું હોય એટલું, કારણ કે એને તો ઠીક પડતું હોય, ઠીક છે. આપનું તો આ બધું ઘણો આપણો પ્રભાવ છે, ગમે તેમ પણ આપણો પ્રભાવ ઘણો છે, આ બહુ ચર્ચા થયેલી, એને ખ્યાલ નહીં આપણને હું અંદર વિચાર આવે છે, શું એ બધી વાત સંભળાવે, ઠીક છે સાંભળ્યા, એની કથા સાંભળતા કરી, પણ કહેવાનો મતલબ એ છે બંધના ફળને સુખકર માને છે એ બંધને સુખકર માને છે, એ બંધને ચાહે છે, બંધને ઈચ્છે છે, એની દ્રષ્ટિ બંધ ઉપર છે, એને મોક્ષ જોઈએ છે એ વાત રહેતી, એ મોક્ષ થી વિરુદ્ધ જાય છે. જે બંધ ને બંધના ફળને વળગે છે એ મોક્ષ ની વિરુદ્ધ જાય છે, બસ આ એનો સંક્ષેપ છે. એટલે એને પછી મોક્ષ ની વાત હોય, આત્માને છૂટવાની જે વાત હોય ને, એ પ્રકારે જે તત્વનું નિરૂપણ થાય એમાં એનું જ્ઞાન કામ કરતું નથી, સાંભળે તો એ ઉપર ઉપરથી હાલ્યું જાય છે બધું, સાંભળવું એટલે હું સાંભળું એના વાચમાં જ હું જોઈએ ને, એને કે છે એના શબ્દોના વાચમાં ન જાય, એને સાંભળ્યું શું તો ઉપર ઉપરથી જાય છે, ઘણું જાય છે. હાથમાં કઈક આવે એનું વાચ્ય હાથમાં આવે ત્યારે એને કઈક મેળવ્યું એમ કહેવાય, નહીતર તો કઈ મેળવું નહીં. ગુરુદેવ કહેતા કે ભાઈ આ તો મોતીઓ તણાય એવો પ્રવાહ ચાલે છે, ભાગ્યવાન કર વાવરે એની મોતી મુઠ્ઠીમાં ભરાય, એટલા બધા મોતી જાય છે, સિદ્ધાંતના રત્નો તણાય છે પ્રવાહમાં. એક કર વાવરવા વર્ષે શું ખબર છે, ખાલી હાથ નાખીને આમ લઈએ ત્યાં મુઠ્ઠી ભરાઈ જાય, શું એને ખાલી ગુજરાતી ભાષામાં બહુ પર્ટિક્યુલર શબ્દ છે, ભાગ્યવાન કર વાવરે, વાવરે એટલે ખાલી આમ હાથ ફેરવે ને ત્યાં મુઠ્ઠી ભરાય એટલા રતન હાથમાં આવે,
બરોબર.
એટલું કરતો નથી એમ, એવું વિષય છે. આમ તો વાપરવું, વાવરવું એટલે વાપરવું, એવો વાપરવાનો કઈક અપભ્રંશ છે. વાપરવું એવો જે ગુજરાતી શબ્દ છે ને એનો થોડો અપભ્રંશ લાગે છે. એક સામાન્ય કર વાવરે એટલે હાથ ફેરવે ત્યાં મુઠ્ઠી ભરાય એટલા રતન હાથમાં
આવે.
હા, થોડો પુરુષાર્થ, જરાક પુરુષાર્થ કરે, પુરુષાર્થની દિશામાં થોડુંક આવે, બહુ મોટું કામ થઈ જાય એવું છે. ઘણી સિદ્ધાંતની વાતો, હજારો સિદ્ધાંતોનું નિરૂપણ થઈ ગયું. હવે કોઈ પુરુષાર્થ કરનાર વિરલો હોય અફડાત કામ કરી જાય એવું છે. બેનશ્રી એક વાર એવું કહ્યું છે કે અમે પાયમાં એ કાળમાં તો આટલી બધી સ્પષ્ટતા વાળું, સમજણ વાળું ક્યાંય નિમિત્ત કે તત્વજ્ઞાન
નહોતું.
કે ગુરુદેવ તો તે વખતે હતા સ્થાનકવાસીમાં, એટલે એ તો વિહારમાં રહેતા, કાંઈ એક જગ્યાએ તો રહીએ નહીં, એટલે એમનો કોઈ સંપર્ક મળ્યા કરે સતત એવું કાંઈ નહોતું. વળી એ દિવસોમાં એ કોઈ આવા અધ્યાત્મ શાસ્ત્રો એમના હાથમાં નહોતા, એ તો અંદરથી જેટલું નીકળતું એટલું કહેતા. બાકી અધ્યાત્મ શાસ્ત્રોને એક એક વાતને ખોલી ખોલીને પીખી પીખીને જે આ પ્રવચનો કર્યા છે એ પ્રસંગ પણ ત્યારે સંપ્રદાયમાં નહોતો, એટલે જે કાંઈ મળતું એ ક્યારેક મળે ને એ પણ આવી પરિસ્થિતિમાં મળે એમાંથી પકડ્યું છે. અત્યારે તો એટલું બધું સ્પષ્ટ ચારે પડખેથી ચોખ્ખું કરેલો વિષય નીકળો છે કે જેને કામ કરવું હોય એને ઘણી સુગમતા છે. શું કહે છે, બંધના ફળને હિતકર માને તે બંધને હિતકર માને છે, જે પુણ્યને હિતકર માને છે તે પુણ્યના ફળને હિતકર માને છે, જે પુણ્યના ફળમાં રાચે છે તે પુણ્યને બંધને પણ હિતકર માને છે. આમ કોઈ જીવ માત્ર આત્માને સામાન્યપણે જાણે અને કહે કે મારું કાર્ય પૂરું થઈ ગયું તો તે ભ્રમણા છે. સામાન્યપણે આત્મા શ્રદ્ધા કરવાનો વિષય છે અને આત્મા બસ આત્માની વાત મારે બધી આત્મામાં બધું આવી ગયું, કાંઈ લાંબો વિચાર મારે વિકલ્પ વધારવા નથી, એમ સામાન્યપણે એના વિશેષોમાં ગયા વિના ઓળખવા માટે એના વિશેષોમાં જવું પડે છે તો એ જુદો ઓળખાય છે. કેમ કે ઓળખવામાં એને ભિન્ન ઓળખવો છે આત્માને, તો એના વિશેષોમાં ગયા વિના ઓળખાય એને. તો સામાન્યપણે આત્મા 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 એમ કરીને એક આત્માને માનું છું એમ કોઈ ભ્રમણામાં પડે છે એને એમ કહે છે કે નહીં પદ્ધતિસર એને નવ તત્વનો અભ્યાસ કરીને હે ઉપાધિ એને સમજવું
જોઈએ,
નહીતર એને હે ઉપાધિના દ્રષ્ટિકોણ વિના એને આત્માની શ્રદ્ધા સિદ્ધિ કરવાની વાત કરતા હોય તો એ છળને પકડે છે. શાસ્ત્રમાં એવી બધી વાતો આવે છે કે કેટલાક સંક્ષિપ્ત રૂચિવાળા જીવો હોય છે અને કેટલાક વિસ્તાર રૂચિવાળા જીવો હોય છે. વિસ્તાર રૂચિવાળા જીવોને વિસ્તારથી સમજાવવામાં આવે ત્યારે જ એ સમજે છે, ત્યાં સુધી સમજી શકતા નથી. અને સંક્ષિપ્ત રૂચિવાળા જીવો તો થોડું પણ કહે તો એમાંથી શુદ્ધાત્માને પકડી લે છે. તો કેટલા છ એમાંથી ગ્રહણ કરે છે કે અમારે લાંબી વાતમાં ક્યાંય જવું નથી, અમને એક બસ શુદ્ધાત્માની વાત મળી ગઈ છે ને, હવે અમારે તો એક આત્માની શ્રદ્ધા થઈ ગઈ છે, પછી અમને કાંઈ બીજો વિકલ્પ વધારવાનો અમારે જરૂર નથી, એમ સમજીને જે ભ્રમણામાં પડ્યા છે, યથાર્થ રીતે આત્માને જે શ્રદ્ધતા નથી અને આત્માને શ્રદ્ધવાની જે પદ્ધતિસરની વ્યવસ્થા છે એનાથી આવો છળ ગ્રહણ કરીને દૂર જવા જાય છે, એને પણ એમ કહે છે કે એ વાત ભ્રમણાથી એને ઊંધી પડી છે, એને એ વાત સવળી પડી નથી. એટલે સંશોધક જીવનો, આત્માર્થી જીવનો હંમેશા આ દ્રષ્ટિકોણ રહ્યો છે કે મારે શું કામનું છે, મારે કેટલી જરૂરિયાત છે, કેવા પ્રકારની જરૂરિયાત છે, મને મારે યોગ્ય કાર્ય મારું હિત થાય એવું ક્યાં ક્યાં કેમ છે, એ વાત ઉપર એનું બરાબર દ્રષ્ટિકોણ સંશોધનાત્મક પ્રકારે રહે છે અને એમાં એ અરુચિ કરતો નથી. શ્રીમદજીએ એક ગાથામાં એ વાત સ્થાપી આત્મસિદ્ધિમાં કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને, એ આત્માર્થીને માટે એ વાત લીધી છે અને એ વાત એને પોતાને નક્કી કરવી પડે છે, એમાં બીજો કોઈ નક્કી કરી દેતા નથી. એવો પ્રશ્ન બેનશ્રીને પણ પાછળ વચનામૃતમાં કોઈ પૂછ્યો છે પાછળના વિભાગમાં કે અમારે શાસ્ત્રનું વાંચન કરવું કે અમારે પહેલા આમ કરવું, પહેલા અમારે મનન કરવું કે ચિંતન કરવું કે વાંચન કરવું કે સાંભળવું, બીજી ક્રિયાની વાત નથી પૂછી, આપણા લોકો બીજી ક્રિયામાં જે એ રીતે નથી પૂછતા, એટલે તો અમને શું પહેલા કરવું એ બતાવો, તો કે પહેલા આ કરવું એવું કઈ નથી. એને પોતાના પરિણામમાં શેનાથી ઉપકાર થાય છે, કઈ જરૂરિયાત છે એ વાત એને નક્કી કરીને એને એ વાતને ગ્રહણ કરવી જોઈએ, એમાં કોઈને માટે નિયમ બાંધી શકાય એવું નથી, એવો જવાબ આપ્યો છે. અહીંયા એક બીજી ક્રિયાના વિષયમાં તો ચોખવટ આવી છે 971 માં, એ આ નવ તત્વનો વિષય છે તત્વજ્ઞાનનો, એ પહેલા એને શરૂ કરવો જોઈએ. એ નવ તત્વના વિષયમાં પ્રવેશ કર્યા વિના પ્રથી લીધી છે, આ જાણ્યા વિના અજ્ઞાની લોકો વ્રત તપમાં ધર્મ માને છે, નય નિક્ષેપ પ્રમાણ દ્વારા રાગાદી સહિત વસ્તુનું જ્ઞાન કરવું તે પ્રથમ યોગ્યતા છે. યોગ્યતામાં તો પહેલા એને નય નિક્ષેપ અને પ્રમાણ દ્વારા જે રાગની સ્થિતિમાં ઉભો છે એ રાગ સહિત સ્થિતિમાં પ્રથમ વસ્તુનું એને જ્ઞાન કરવું જોઈએ, પ્રથમ સમજણ કરવી જોઈએ, એ યોગ્યતા બરાબર છે. એ સમજણની અંદર શક્તિનો ઉપયોગ કરવાને બદલે પહેલા વ્રત તપ કરવામાં ઉપયોગને શક્તિને લગાડી દે અને પછી સમજણનો વિષય સામે આવે ત્યારે એને અરુચિ થાય કે ના હું તો આ બધું કરું છું ને, આપણે ઘણું કરીએ છીએ, આ તો ખૂબ કરીએ છીએ, હવે આ બધી વાતમાં અમના રહે, અને એ બધું કરીને સરવાળો તો આ કરવું છે કે નહીં, જ્ઞાન કરીને ત્યાગ કરવો કે નહીં, જ્ઞાનસ્ય ફલમ વીરતી ખરું કે નહીં, આમ દલીલ કરે છે. એ તો સમજણ ન કરીએ તો પછી કાંઈ વાંધો નથી, અમે ત્યાગ બરાબર કરીએ છીએ. તો એ લોકોને પ્રથમ યોગ્યતા કેવી હોય એની પણ ખબર એને નથી, એમ છે. એ વિષય 971 માં સ્પષ્ટ કર્યો છે. અહીંયા તો આત્મા સમજવા વાળાને આત્મા આત્મા કરે છે, અને નય પ્રમાણ નિક્ષેપથી કે પદ્ધતિથી એને એનો અરુચિ થાય છે, તો એને એમ કહે છે કે એ ભ્રમણામાં પડ્યો છે. જેને ભલે સંક્ષેપ રૂચિ હોય, કોઈ જીવ એવો હોય કે સંક્ષેપ રૂચિથી આગળ વધ્યો હોય, તો પણ જ્યારે એને આત્મા પ્રાપ્ત કરવાના જે વિતરાગ નિરૂપિત સિદ્ધાંતો સમજવા મળે, ત્યારે પણ એ પોતાની રૂચિને જ પૂછે છે કે વાહ, પદ્ધતિસર પણ બહુ સારો વિસ્તાર કર્યો છે, જે વિસ્તારને જે પદ્ધતિ છે એ બિલકુલ આત્માને અનુકૂળ છે, તો આત્મકાર્ય કરવાને બિલકુલ અનુકૂળ પદ્ધતિ છે. આપણી સમજમાં પહેલા આ વાત નહોતી આવી, પણ હવે જ્યારે શાસ્ત્રો હાથમાં આવ્યા ત્યારે આની પદ્ધતિ પણ સમજાય છે કે આવી સુવ્યવસ્થિત પદ્ધતિ શાસ્ત્રની અંદર રહેલી છે, એ ખરેખર કોઈ પણ જીવને આત્મકાર્ય કરવાની એક સુગમતાનું જ નિમિત્ત છે, એવું એને સમજાય છે. એને અરુચિ થતી નથી, એનો એને બરાબર ખ્યાલ પડે છે. પણ જેને અરુચિ છે ભ્રમણાને કારણે, એ ખોટું આત્મા આત્મા કરીને વાતને છળથી બીજી રીતે ખેંચી જાય છે. સાતને એટલે સાત તત્વને જાણ્યા વિના આત્માની શ્રદ્ધા થતી નથી. સામાન્યપણે લઈએ તો કોઈ સંક્ષેપ રૂચિ વાળા જીવને નહીં ગણતા. સામાન્યપણે શાસનના એક સમષ્ટિગત જીવોને લક્ષમાં રાખીએ તો સાત તત્વને જાણ્યા વિના આત્માની શ્રદ્ધા થતી નથી. કેમ કે જે તીવ્ર પુરુષાર્થી છે, સંક્ષેપ રૂચિવાળા તીવ્ર રૂચિવાળા છે, એવા કોક નીકળે છે. હંમેશા એવા ઉત્કૃષ્ટ પાત્રતાવાળા જીવોની સંખ્યા ઓછી હોય છે. જે બહુજન સમાજ છે એને કેવી રીતે ફાયદો થાય એ વાત શાસ્ત્રકારોના લક્ષમાં આવી છે, અથવા જેણે શાસન ચલાવ્યું છે એવા જે તીર્થંકર ગણધર અને આ મહાઆચાર્યો આદિ છે એને એ દ્રષ્ટિકોણ બહુ સારી રીતે ખ્યાલમાં હોય છે કે આ પદ્ધતિ એ ઘણાને લાભ થાય. બે વાત એના ખ્યાલમાં હોય છે, પણ ઘણાને લાભ કેવી રીતે થાય એ પદ્ધતિ એના ખ્યાલમાં હોય છે. એટલે એ રીતે આખા શાસનને લક્ષમાં રાખીને પદ્ધતિથી વાત કરે છે. સમય સારી નિશ્ચયનો ગ્રંથ છે, તું છે નિશ્ચય ગ્રંથ. નિશ્ચય ગ્રંથ કહો ને, તો નિશ્ચય ગ્રંથ હોવા છતાં વ્યવહારની વાત પુષ્કળ આવે છે. વ્યવહારની વાત પુષ્કળ આવે છે, અને જ્યાં એકદમ પરમ નિશ્ચયની વાત જ્યાં આવી છે ત્યાં તો તરત જ વ્યવહારની વાત કરી છે. એવો વિષય છે. જેમ કે 11મી ગાથા લઈએ, ભૂયથમ મસીદો ખલુ સમાહિથી હવઈ જીવો. એક ભૂતાર્થને આશ્રિત સમ્યક દ્રષ્ટિ પણ થાય છે એ વાત જ્યાં લીધી, અને અમૃતચંદ્રાચાર્યની ટીકા કરી કે સઘળ વ્યવહાર અવિદ્યમાન હોવાથી, અભૂતાર્થ હોવાથી તે અસત્યાર્થ છે એમ જ્યાં નાખ્યું, અસત્યાર્થ ઠરાવ્યો વ્યવહારને, ત્યાં સિદ્ધિ 12મી ગાથા લીધી કે વ્યવહારે વ્યવહારના વિષયની સ્થાપના કરવી ન્યાય સંગત છે. આમ થાય સિદ્ધ રીતે 12મી ગાથા લીધી છે કે નહીં. ભલે કહ્યું છે, એટલે 12મી ગાથામાં એ કહ્યું કે વ્યવહારો ન અનુસર્તવ્યો, બ્રાહ્મણે મલેચ્છ થવા જેવું, પણ મલેચ્છને સમજાવવો હશે તો મલેચ્છની ભાષામાં વાત કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ વ્યવહારી જન્મે તો વ્યવહારે સમજાવ્યા વિના, વ્યવહારના ભેદો સમજાવ્યા વિના એ સમજી શકશે નહીં, અથવા જ્યાં એ ઉભો છે ત્યાંથી જ એને આગળ ચાલવાની વાત કરવી પડશે કે આ દિશામાં તું પગલું માંડ, પગ ઉપાડતા રહો. તો એ જે આચાર્યનો જે દ્રષ્ટિકોણ હોય છે એ બહુ વિશાળ દ્રષ્ટિકોણ હોય છે. એને કોઈ સમજાવીને સીધો ઉડાવે કે આ તો બહુ લાંબી લાંબી તત્વજ્ઞાનની તમે વાત કરો, અમારે તો એકલી આત્માની શ્રદ્ધા સિવાય કાંઈ બીજું જોઈએ નહીં, તો એ પણ ભ્રમણામાં પડેલા છે. વિશે એનું એ ચાલે છે 970 ઉત્તરનું અનુસંધાન કે સામાન્યપણે તો સાત તત્વને જાણ્યા વિના આત્માની શ્રદ્ધા થતી, સાતની અંદર એના જે ભેદો છે એ ભેદોને એને સમજવા અને એ ભેદોના ભેદભાવો છે એ જે તે ભાવો છે તેમ જ છે એવી એને પ્રતીતિ કરવી. એ પ્રતીતિપૂર્વકનો વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે. એટલે એને આત્મશ્રદ્ધાન, સમ્યક શ્રદ્ધાન, સ્વરૂપ શ્રદ્ધાન કરવા અર્થે સાત તત્વની શ્રદ્ધા કરવી એ પ્રયોજનના વિષયમાં શરૂઆતમાં આવે છે, પ્રયોજનભૂત વિષય છે.
જય.